આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત. આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
વાલા શ્રોતા મિત્રો, આજે આપણે એક વાર્તા સાંભળવા તરફ જઈએ છીએ. જે વાર્તા એક ગુરુ અને શિષ્યોની વચ્ચે થયેલી વાર્તાલાપ અને કરેલા કામમાં એ લોકોને શું શીખવાને મળે છે એ આપણે જાણીશું. એક વખત ગુરુ અને એમના બે શિષ્યો ફરવાને માટે નીકળે છે અને એ લોકો ફરવાને માટે જાય છે. એ સમય દરમિયાન એ લોકોને એક સારો લીલોતરી એવું એક જંગલ દેખાય છે. એ જંગલની તરફ એ લોકો આગળ વધ્યા જાય છે અને જે ગુરુ છે એને ઘણું જ પસંદ પડે છે, માટે શિષ્યોને કહે છે ચાલો આપણે હજુ અંદર જઈએ. એમ કરીને એઓ થોડા અંદર આગળ ચાલ્યા જાય છે અને એવો સમય આવે છે કે એ લોકોને ઘણું સુંદર જંગલ ગમ્યું, પરંતુ ગુરુને ઘણી જ તરસ લાગી હતી. હવે આગળ એમ તેમ પાણીની શોધમાં એ લોકો ભટકતા ભટકતા આગળ વધે છે, પરંતુ એ લોકોને પાણી ના મળ્યું. અને એ સમય દરમિયાન એમણે પોતાના બે શિષ્યોમાંથી એકને કહ્યું કે મારે સારું તું પાણીનો બંદોબસ્ત કર અને શોધીને લાવ. એટલામાં જે ગુરુ છે એ આરામ કરે છે અને શિષ્ય પાણીની શોધમાં નીકળે છે અને એક નજીકના ગામમાં પહોંચે છે. ત્યાં જોયું તો પાણી તો હતું, પરંતુ એ જ પાણીની અંદર લોકો નાહી રહ્યા છે, એ જ પાણીમાં લોકો પોતાના કપડાં ધોવે છે અને પાણી ઘણું જ ડોળું હતું. હવે પાણી ગંદુ હોવાથી એ શિષ્યને એવું લાગ્યું કે આ પાણી તો મારા ગુરુને હું કેમક પીવાને આપું. એમ કરીને એ પાછો ફરીને આવે છે અને પોતાને ગુરુને કશું જ કહેતો નથી અને થોડીક વારમાં જ બીજા શિષ્યોને મોકલે છે. અને એ શિષ્યો પણ થોડે દૂર ફરતા ફરતા એ જ જગ્યાએ જાય છે કે જ્યાંથી એક પહેલો શિષ્યો ફરીને આવ્યો છે. હવે જ્યારે આ શિષ્યએ આ જોયું કે લોકો નાહી રહ્યા છે અને કપડાં ધોઈ રહ્યા છે અને આજુબાજુ પાણી નથી, તો એણે ત્યાં થોડોક રોકાયો. ત્યાંથી સગળા લોકો ચાલ્યા ગયા અને થોડા સમય પછી એ જ પાણીમાં જે ગંદકી હતી એ સગળી ધીરે ધીરે નીચે પાણીના તળિયે જવા લાગી અને પાણી ધીરે ધીરે ચોખ્ખું થવા લાગ્યું. અને જ્યારે પાણી ચોખ્ખું થઈ ગયું પછી એ જ પાણીમાંથી પાણી લઈને એણે પોતાના ગુરુને આપ્યું. ત્યારે ગુરુ પૂછે છે કે મારા સાથી મિત્રને પાણી ના મળ્યું અને તમે કેમક લાવ્યા. ત્યારે એણે કહ્યું કે મારા સાથી મિત્ર જ્યાંથી પાણી જોઈને આવ્યા હતા ત્યાંથી જ હું પાણી લઈને આવ્યો છું, પરંતુ એણે ગંદુ પાણી જોઈને ધીરજ ના રાખી, પરંતુ એ ગંદુ જોઈને ચાલ્યો ગયો. પણ મેં ધીરજ રાખીને જોયું કે પાણી ગંદુ છે, પણ થોડા સમય પછી સગળો કચરો નીચે બેસી જશે, સગળી ગંદકી દબાઈ જશે અને છેવટે જે ચોખ્ખું પાણી છે તે ઉપર આવશે. માટે પાણી ચોખ્ખું થયું અને હું તમારા માટે લઈને આવ્યો છું. તો વહાલા શ્રોતા મિત્રો, આજની આ વાર્તામાંથી આપણે ઘણો જ સારો બોધ લઈ શકીએ છીએ. કોઈ પણ કામની અંદર આપણે ધીરજ રાખીએ અને આપણું કાર્ય સફળ થશે. અને આપણે કોઈ પણ કામની અંદર જે બાબત છે એ બાબતમાં આપણે મન લગાડીએ અને એ બાબત જે કંઈક છે એવી જ રીતે ના જોઈએ, પણ એનામાંથી કંઈક સારું બને છે કે કેમ એને પણ આપણે જાણવાની કોશિશ કરીએ. અને જે રીતે અહીં માટીમાંથી પાણી અલગ થયું અને ચોખ્ખું થયું છે, એવી જ રીતે દરેક વ્યક્તિમાં પણ ઘણી બધી ખરાબ બાબતો હોય છે, એ ધીરેથી દૂર થઈ શકે છે, પણ આપણે ધીરજથી આગળ વધવાની જરૂર છે. માટે આપણા વિચારો અને આપણા કાર્યો ધીરજતાપૂર્વક જો આપણે વધાવીએ તો આપણે પણ આપણા જીવનમાં ખરાબ બાબતમાંથી સારી બાબત તરફ જઈ શકીએ છીએ અને આપણે એક સારું મેળવી શકીએ છીએ.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તારો છું ઓ ખ્રિસ્તમાનો તારી વાત કાકે તે કીધી છે પ્રી, તો પણ હું ખરા વિશ્વાસ ને તુજ પાસે રહેશની રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મોજ માટ મોજ સહ્યું રાખ મને તુજ કોખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન રાખવાયું મુજને અર્પિત કર તારી સેવા કાજ તારી મહાકૃપાએ ખરા વિશ્વાસે જોઉ તને આજ તારી મરજી મુજ થાય રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માઠ મોત સહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન રાખવાયું ઘડી ભર જો હું મળું તારી સાથ શાંતિ મુજ દિલને વળે જ્યારે આરાધું તને ઓ મુજનાથ મળું જે મિત્રો મળે રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માટ મોત સહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન રાખવાયું સમજી શકું ના ઊંડો પ્યાર જ્યાં લગા જગમાં છે બસ જોઈ શકીશ હું તારો હર્ષ પાર જ્યારે આવેશ તારી પાસ રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માટ મોત સહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
હું રાજ્યો ગાવિત ગુજરાતીમાં તમારા સુધી દેવનું વચન પહોંચાડનાર આજે ફરી એકવાર સાંભળનાર દરેકનો હું ઈસુ ખ્રિસ્તમાં હૃદયપૂર્વક આવકાર કરું છું. જ્યારે આપણે એક મહાન આશા લઈને બેઠા છીએ અને તે આશા એટલે દેવનું આગમન અને તેમની સંગાતે દેવના રાજ્યમાં પ્રવેશ કરવો, જ્યારે આપણે કોઈ નવી જગ્યા પર જવા માટે નિર્ણય લઈએ છીએ ત્યારે આપણને એ ખબર નથી રહેતી કે ત્યાં જવા માટે કેટલી તકલીફ અથવા મુશ્કેલી છે. આપણે ફક્ત એક જ વિચાર કરીએ છીએ, ત્યાં જઈને અમને કેટલો આનંદ મળશે અને તે નવી જગ્યા અમને જોવા મળશે. આજે આપણા દરેકના હૃદયમાં એક વિચાર છે અને તે એટલે ખ્રિસ્ત અમને લેવા માટે આવશે. પણ બાઇબલ કહે છે કે દેવનું આગમન થશે તે પહેલાં આ જગતમાં સતાવની, દુઃખો, વિપત્તિઓ અને દેવના નામનો તિરસ્કાર કરવામાં આવશે અને ખ્રિસ્તના નામમાં ઘણાઓને મારી નાખવામાં આવશે. જૂઠા પ્રબોધકો ઉઠશે અને તમને ભૂલાવશે. આ સગળું થઈ જશે ત્યાર પછી માણસના દીકરાનું આગમન થશે. આજે માથી તેનો 24મો અધ્યાયની અંદર આપણને ચેતવણી રૂપ જોવા મળે છે કે ખરેખર સારું મનુષ્ય આજે તેનો પ્રેમ કેવો ઠંડો થઈ જશે અને તેનામાં કેવો બદલાન થશે. આજે ખરેખર દેવનું વચન આપણને ચેતવણી આપે છે કે આજે જે સમય છે એ સમયની અંદર આપણે વચન પ્રમાણે આપણે જીવનને બનાવીએ. દેવના આગમનનો દિવસ કેવો રહેશે? તમને શું લાગે છે? ખાવા પીવાનો તથા મિજબાની આપવાનો, કાં તો ઘણો આનંદનો? બાઇબલ શું કહે છે? આમસ તેનો 5મો અધ્યાય 18-20 સુધીમાં આપણને એવું જોવા મળે છે, તમે જેવો યહોવાનો દિવસ ઈચ્છશો તે તમને અપશોસ. શા માટે તમે યહોવાનો દિવસ ઈચ્છો છો? તો તે અંધકારરૂપ છે, પ્રકાશરૂપ નથી. જેમ માણસ સિંહથી બચીને નાશે અને તેની મુલાકાત રીસ સાથે થઈ જાય અને રીસથી બચીને ઘરે જઈને ભીત પર હાથ ટેકવતાની સાથે સાપ કરડે તેવો છે, અને તે દિવસ અંધકારરૂપ છે પણ પ્રકાશ નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આગમન થશે ત્યારે તે લોકોની સંગાતે રહેતો ખાતો અને સર્વ પ્રસંગે તેઓની સંગાતે રહેતો હતો, બોધ આપતો હતો, ત્યારે તેઓની સંગાતે તે અલગ વ્યવહારથી આવશે. પરમેશ્વર જ્યારે આ પૃથ્વી પર આવશે ત્યારે તેના જીવનની અંદર તે ગૌરવીપણાની અંદર આવશે, અને જ્યારે તેનો આગમન થશે ત્યારે તેમની આગળ દુષ્ટ લોકો, અયોગ્ય અને અશુદ્ધ વિચારવાળા માણસો ઊભા રહી શકશે નથી, કારણ કે પરમેશ્વર પવિત્રતાની અંદર આવશે અને તેની પવિત્રતા ઘણી વધી જશે. તે પાપી, દુષ્ટ તથા દરેક અશુદ્ધ મનવાળાઓને ધિકારશે, અને તેનું આગમન અંધકાર તથા પ્રકાશ રહિત સમયમાં થશે. તે દિવસે આનંદ થશે નહીં. ઘણા લોકો પ્રભુના નામમાં શોક કરશે અને તે દિવસે તે નમન કરશે. દેવનું આગમન થશે તે પહેલાના સમયમાં આપણે તૈયારી કરીએ અને આપણને મળેલા સમયમાં દેવના કાર્ય માટે આપણે સમય કાઢીએ. જ્યારે પ્રભુ ઈસુનું આગમન થશે તે સમય ભલે વિપત્તિ હશે, પણ ત્યાર પછી દરેક માણસ માટે, વિશ્વાસી માટેનો સમય આનંદનો હશે, અને માણસના જીવનમાં આનંદનો સમય આવે તે પહેલાં સપન્યા તેનો 1 અધ્યાય 15-16 લખવામાં આવ્યું છે, તે દિવસ કપનો દિવસ છે. દુઃખનો તથા સંકટનો તથા ઉજાડપણાનો તથા વેરાનપણાનો દિવસ છે. અંધકાર તથા ઝાકનો દિવસ તથા વાદળા તથા ગાઢ અંધકારનો દિવસ, કટવાળા નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરુજો વિરુદ્ધ રણશીંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે. આ પૃથ્વી પર જ્યારે માણસના જીવનની અંદર આનંદ હોય છે ત્યારે તે તેના મિત્ર મંડળ, સગા સંબંધીઓ, તે પોતાને પણ ભૂલી જાય છે. પણ આજે આપણને અહીંયા દેવનું વચન એ કહે છે, જ્યારે દેવ તેમના લોકોને લેવાને માટે આવશે ત્યારે તે દિવસ દુઃખનો છે, તે દિવસે આનંદ થશે નહીં. તે દિવસે એક મનુષ્યના જીવનની અંદર મિજમાનીનો દિવસ રહેશે તેમ રહેશે નહીં. સંકટનો દિવસ છે, ઉજાડપણાનો દિવસ છે, વેરાનપણાનો દિવસ છે. તે દિવસે અંધકાર રહેશે નહીં, તે દિવસે વાદળા તથા ગાઢ અંધકારનો દિવસ છે. એટલા માટે આજે આપણે પરમેશ્વરના આગમનની આશા રાખીએ છીએ. એટલા માટે જ કે આપણે આપણા જીવનને આવું તૈયાર કરીએ કે એક દિવસ આપણે તેના રાજ્યમાં હોઈ શકીએ. ઘણા લોકો આનંદમાં કહે છે કે અમારો દેવ અમને લેવાને માટે આવશે, પણ તેઓ દિવસના પહેલાં અથવા પ્રારંભમાં જે ભયંકર સંકટ આવશે તેમાંથી મનુષ્યને નીકળવું એ મુશ્કેલ છે, કારણ કે દિવસે દેવનો કોપ સળગશે અને તે દિવસે આનંદ થશે નહીં, તે દિવસે દુઃખો તથા માતમ થશે. શ્રીમંત લોકોની સંપત્તિનો પાર રહેશે નહીં, અને ઉજાડપણાનો અને વેરાનપણાનો દિવસ છે. એટલા માટે સગળું ઉજાડ થશે, અંધકાર ને અંધકાર થઈ રહેશે. કોઈને શું કરવું એ ખબર પડશે નહીં. લોકો અહીં તહીં દડતા ફરશે અને લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે. બાઇબલ એ વિશે શીખવે છે કે પ્રભુ ઈસુને વિંદનારાઓ પણ દેવને જશે, કારણ કે પ્રભુ ઈસુને વધસ્તંભ પર ટીંગાડવામાં આવ્યા હતા અને તે જ્યારે મરણ પામે છે ત્યારે અંધકાર થઈ ગયો અને ઈસુના મરણ પછી આજુબાજુના મુર્દાઓ જીવતા થઈ ગયા. આજે આ બાઇબલ આપણને સાક્ષી આપે છે કે ખરેખર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામે છે ત્યારે કેટલા સમયના આગળ મરેલા લોકોના મુર્દાઓ જીવતા થઈ ગયા. તો આજે આપણે એ કલ્પના કરી શકીએ કે ખરેખર જ્યારે પરમેશ્વરનો આગમન થશે ત્યારે કેટલો ઉજાડપણાનો, વૈરાનપણાનો, સંકટનો, અશાંતિનો દિવસ રહેશે. એટલા માટે આપણે આપણા જીવનને તૈયાર કરીએ. એક દિવસ જ્યારે તેનું આગમન થશે ત્યારે તેમની સંગાતે આપણે જઈ શકીએ. આજના વચન થકી પરમેશ્વર આપ સર્વને આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. આકાશ પૃથ્વી ઉત્પન્ન કરનાર પ્રભુ, અમે પાસે આવીએ છીએ. અમને આશીર્વાદ આપો કે અમે અમારા જીવનને હંમેશા માટે તમારા માર્ગમાં લઈને ચાલીએ. પ્રભુ, અમે પાપી છે, ગુનેગાર છે, અપરાધને ક્ષમા કરો. અમે હંમેશા ન્યાયપણામાં ચાલીએ એવું જીવન જીવવા માટે મદદ કરો. જ્યારે તમારો એક ભયંકર દિવસ આવશે પ્રભુ, ત્યારે અમે તમારી આગળ ઊભા રહીએ અને ઊભા રહેવાના માટે અમે સક્ષમ બનીએ. એટલા માટે પ્રભુ, તારી દયા, કૃપા, આનંદ, તારી શક્તિ, તમારો બળ અને સામર્થ્ય અમને આપો. પ્રાર્થના ઈશ્વર પ્રભુ તમારા પવિત્ર એવા નામમાં માંગીએ છીએ. આમેન.
વધસ્તમ પાસ રાખ મને પ્રિય પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે તારણ કરવા જ્યાં પ્રભુ બોલાવે. રાખ મને પ્રિય પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે, તારણ કરવા સૌનું થામની માય, થામની માય
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.